ઓલ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા તમારું ઘર ક્યાં છે? આપણામાંના મોટા ભાગના લોકો પાસે ઘર અથવા એવી જગ્યા છે જેને આપણે ઘર કહીએ છીએ. તે અન્યો જેટલું ભવ્ય અથવા સારી રીતે સજ્જ ન હોઈ શકે, તે અન્ય લોકો જેટલું આરામદાયક ન પણ હોય, પરંતુ તે આપણું ઘર છે અને આપણે જ્યાં પણ જઈએ છીએ અથવા જ્યાં મુસાફરી કરીએ છીએ તે કોઈ બાબત નથી. અમે હંમેશા અમારા પોતાના ઘરે પાછા જવા માટે ખુશ છીએ. અમે જે અન્ય સ્થળોની મુલાકાત લીધી તે ઘણી રીતે વધુ સુંદર અને વધુ સારી હોઈ શકે છે, પરંતુ તે અમારા માટે ઘર નહોતા અને અમારું પોતાનું ઘર હંમેશા ઇશારો કરતું હતું. ઘર વિશે કંઈક એવું છે જે આપણું સ્વાગત કરે છે અને અમને લાગે છે કે આપણે ત્યાં છીએ. અમે અહીં ફક્ત મુલાકાતીઓ છીએ. ભગવાનનો શબ્દ આપણને કહે છે કે આ દુનિયામાં આપણે ફક્ત અજાણ્યા અને યાત્રાળુઓ છીએ. 1 પીટર 2:11 અને Hebrews 11:13. અમારા અહીંના ઘરો ભલે ગમે તેટલા સારા બનેલા હોય, તે માત્ર કામચલાઉ છે. ટૂંક સમયમાં જ દિવાલોમાં તિરાડ પડવા લાગશે, છત લીક થવા લાગશે, દરવાજા અને બારીઓમાંથી પવન ફૂંકાશે અને થોડા સમય પછી પ્લાસ્ટર પડવાનું શરૂ થશે. બંધ અને ધીમે ધીમે પરંતુ ચોક્કસ ઘર ક્ષીણ થવાનું શરૂ કરે છે. આ પૃથ્વી પર કોઈ પણ ઇમારત હંમેશ માટે ટકતી નથી. ના, તે માત્ર એક મોસમ માટે છે અને પછી તે માત્ર ખંડેર અને કાટમાળ છે. તમારી આસપાસ જુઓ અને દરેક જગ્યાએ તમને એવા ચિહ્નો દેખાશે જે તમને સાબિત કરે છે કે આ દુનિયામાં કંઈ પણ લાંબુ ચાલતું નથી, પરંતુ તે બધું જ પસાર થાય છે. આપણા ઘરો પણ દરેકનું કાયમી ઘર હોય છે. આપણામાંના દરેકને, ભલે આપણે જાણીએ કે ન જાણીએ, એક કાયમી શાશ્વત ઘર છે. આ ઘરો એ છે જ્યાં આપણે જઈએ છીએ જ્યારે આ પૃથ્વી પર આપણું જીવન સમાપ્ત થાય છે, જ્યારે આપણા શરીરને કબરમાં મૂકવામાં આવે છે. પછી આપણા આત્માઓ તેમના ઘરે જાય છે જ્યાં આપણે અજાણ્યા નહીં હોઈએ, પરંતુ જ્યાં આપણે કાયમ અને હંમેશ માટે રહીશું. એક ઘર અમને અગ્નિ અને ગંધકના તળાવ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જ્યાં પશુ અને ખોટા પ્રબોધક છે અને જ્યાં શેતાન પણ મોકલવામાં આવશે અને તે બધા જેમના નામ જીવનના પુસ્તકમાં જોવા મળતા નથી. પ્રકટીકરણ 20:10-15. આગના આ શક્તિશાળી મોજાઓમાં, આ યાતના અને બળતી ગરમીમાં રડવું અને દાંત પીસવું હશે. શેતાનના ચહેરા પર હાંસી ઉડાવે છે. રાક્ષસોનું બીમાર હાસ્ય તે બધાની ભયાનકતા અને ભયાનકતામાં વધારો કરશે. કોઈ દિલાસો આપનાર અને કોઈ મદદ કરશે નહીં. દોષિતો તેમની યાતના અને યાતનામાં એકલા હશે અને ઇચ્છશે કે તેઓએ ઈસુ ખ્રિસ્તની ગોસ્પેલને વધુ ધ્યાનથી સાંભળી હોત. અગ્નિના આ તરંગો, આ યાતનાનું સ્થળ, આ નરક નામનું સ્થળ તેમનું ઘર હશે, કારણ કે દરેક વ્યક્તિએ પાપ કર્યું છે અને ભગવાનની બચાવ હાજરીથી દૂર છે. Romans 3:23. આ વ્યભિચારીઓનું ઘર છે. અનૈતિક મૂર્તિપૂજકો, મેલીવિદ્યાનો ઉપયોગ કરનારાઓ જેમના હૃદયમાં દ્વેષ છે, ઈર્ષ્યા કરનારાઓ, જૂઠાણાઓ, શરાબીઓ, ચોર, છેતરનારા, અપ્રમાણિક, ખૂનીઓ, પ્રેમ કરનારાઓનું લડાઈ, આળસુ, અભિમાની, જેઓ આ દુનિયાની વસ્તુઓની ઈચ્છા રાખે છે, ઉગ્ર અને ક્રૂર, લોભી અને જેઓ પૈસાને ચાહે છે અને જેઓ દુનિયા અને દુનિયાની વસ્તુઓને ચાહે છે. Galatians 5:19-21 અને Prakatikaran 21:8. આ તે લોકોનું ઘર છે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમના વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેઓ હજી સુધી ઈસુના રક્ત દ્વારા શુદ્ધ થયા નથી. તમારી જાતને છેતરશો નહીં. કોઈ ભગવાનને મૂર્ખ બનાવે છે. વ્યક્તિ જે વાવે છે તે જલણશે. Galatians 6:7. આપણે જે પાપ અને દેહમાં વાવીએ છીએ તે આપણે નર્કમાં લણીશું. જરા થોભો અને જુઓ કે કેવી રીતે પાપી આ ઘરમાં જાય છે. તે ઘર જે તેનું છે કારણ કે તેણે હજી સુધી તારણહારને સ્વીકાર્યો નથી. કઠણ પાપી તેના દુઃખથી ભરેલા શરીર અને મૃત્યુના ડરથી ભરેલા તેના આત્મા સાથે મૃત્યુની નજીક પહોંચે છે. મૃત્યુ અપેક્ષિત અને ઇચ્છિત ન હોય તેવા સમયે આવે છે અને તેના પીડિતને ક્રૂરતાથી જુએ છે. પાપનો આનંદ જતો રહ્યો છે અને પાપનું ભયંકર અને ઊંચું વેતન ચૂકવવું પડશે. Romans 6:23. નરકની તકલીફે તેના ભયભીત આત્મા અને આત્માને પકડી લીધો. જો કે તે પ્રાર્થના કરવા માંગે છે, તે ભગવાન સાથે સંપર્કમાં અથવા વાતચીત કરવામાં અસમર્થ છે. તેના ભૂતપૂર્વ મિત્રો તેના પલંગ પર ઉભા રહેવાથી ડરતા હોય છે અને તેમના આરામના ખાલી શબ્દો તેને અને તેની સંપત્તિને મદદ કરી શકતા નથી. જે તેણે કપટ દ્વારા મેળવ્યું હોઈ શકે છે તેના આત્માને બચાવી શકતા નથી અથવા તેના દુઃખને હળવા કરી શકતા નથી અથવા તેના જીવનને લંબાવી શકતા નથી. તેમ છતાં તે ભગવાન વિશે વિચારવાનો પ્રયત્ન કરે છે. શેતાન તેને કોઈ તક આપતો નથી. આ દુનિયામાં તે જે પ્રેમ કરતો હતો અને જેના માટે જીવતો હતો તે બધું જ તેની મજાક ઉડાવે છે અને તેનો ખોટો દુનિયવી ભરવાડ પણ તેને મદદ કરવામાં અસમર્થ છે. તે સમજવાનું શરૂ કરે છે કે જીવતા ભગવાનના હાથમાં પડવું એ એક ભયાનક બાબત છે. હેબ્રી 10:31. તે તેના મૃત્યુશૈયા પર ભગવાન સાથે સાચા થવાની આશા રાખતો હતો, પરંતુ તેને ખબર પડી કે તે ઘણું મોડું થઈ ગયું છે. હજારો લોકો તેમના મૃત્યુશૈયા પર ભગવાનને શોધવાની ક્યારેય તક ન મળતા અચાનક મૃત્યુ પામે છે. તેથી અમને કહેવામાં આવ્યું છે કે ભગવાનને શોધો જ્યાં સુધી તે મળી શકે.
યશાયા 55:6.
ભગવાનનો દિલાસો આપનાર શબ્દ સાંભળવાને બદલે આ મૃત્યુ પામનાર પાપી, જેણે તેના જીવનકાળમાં ભગવાનની કૃપા અને પ્રેમને નકારી કાઢ્યો હતો, તેણે હવે તેના ન્યાયાધીશ તારણહારનો અવાજ સાંભળવો પડશે, જેને તેણે નકારી કાઢ્યો હતો, દૂર મારાથી, તમે જે ભગવાનના શ્રાપ હેઠળ છે. શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરવામાં આવેલી શાશ્વત અગ્નિ તરફ દૂર જાઓ. મેથ્યુસ 25:41.
દરેક વ્યક્તિએ એકવાર મૃત્યુ પામવું જોઈએ અને તે પછી ભગવાન દ્વારા ન્યાય કરવામાં આવશે.
હિબ્રુ 9:27. હવે ચાલો આપણે વધુ સારા ઘર જોઈએ. આ ઘરમાં કોઈ રાત નથી, કોઈ દીવા નથી અને સૂર્યની જરૂર નથી, કારણ કે ભગવાન ત્યાં હશે. પ્રકટીકરણ 22:5. જે કોઈએ ક્યારેય જોયું કે સાંભળ્યું નથી, જે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નથી કે શું થઈ શકે છે, તે ભગવાન તેને પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરે છે.
1 કોરિન્થી 2:9. પૃથ્વી પર એવી કોઈ ભાષા નથી કે જેના દ્વારા સ્વર્ગના મહિમાનું વર્ણન કે વર્ણન કરી શકાય, તે અદ્ભુત અને ભવ્ય છે. આ ઉદ્ધારકનું ઘર છે. ત્યાં કોઈ પાપી કદી પ્રવેશ કરશે નહીં અને શહેરમાં અશુદ્ધ કની પણ પ્રવેશશે નહીં કે જે કોઈ શરમજનક વસ્તુઓ કરે છે અથવા જૂઠું બોલે છે. ફક્ત તેઓ જ જેમના નામ લેમ્બના જીવંત પુસ્તકમાં લખેલા છે. પ્રકટીકરણ 21:27. તમે પૈસાથી અથવા તેના માટે કામ કરીને આ ઘર ખરીદી શકતા નથી. તમે તેની દિવાલો પર ચઢી શકતા નથી. કોઈ ચર્ચ સમારંભ તમને તે આપી શકશે નહીં. ત્યાં ફક્ત એક જ રસ્તો છે અને તે છે ઈસુ દ્વારા. તેણે કહ્યું, માર્ગ, સત્ય અને જીવન હું છું, મારા સિવાય પિતા પાસે કોઈ જતું નથી.
જ્હોન 14:6. ઈસુ આપણને કહે છે, જ્હોન 14:2, તે જે ઘર તૈયાર કરી રહ્યો છે તેના વિશે, પરંતુ આ સ્વર્ગીય ઘર ફક્ત તે લોકો માટે છે જેમના પાપો માફ કરવામાં આવ્યા છે અને જેમના હૃદય અને જીવન સ્વચ્છ છે. ઘણા લોકો એ આશામાં ચોક્કસ કપડાં પહેરે છે કે આ તેઓને સ્વર્ગમાં લઈ જશે. ના, તે તમામ જરૂરિયાતોથી ઉપરનું હૃદય છે શુદ્ધિકરણ, અને આપણે પવિત્ર શુદ્ધ જીવન જીવવું જોઈએ, વિશ્વની વસ્તુઓને અનુસરીને નહીં. ત્યારે જોતા કે આપણે બધા ભગવાનની નજરમાં પાપી છીએ અને બધા નરક તરફ જઈ રહ્યા છીએ, ત્યાં ફક્ત એક જ વસ્તુ કરવાનું છે. જો આપણે ભગવાન સમક્ષ આપણા પાપોની કબૂલાત કરીશું, તો તે તેમનું વચન પાળશે અને જે યોગ્ય છે તે કરશે, તે માફ કરશે. અમને અમારા પાપો અને અમારા બધા ખોટા કામોથી શુદ્ધ કરો.
1 જ્હોન 1:9. ઈસુએ કહ્યું, હું પુનરુત્થાન અને જીવન છું. જે મારામાં વિશ્વાસ કરે છે તે જીવશે, ભલે તે મૃત્યુ પામે, અને જે કોઈ જીવે છે અને મારામાં વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં.
જ્હોન 11:25. જે કોઈ મારા શબ્દો સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે તેનામાં વિશ્વાસ કરે છે તેને શાશ્વત જીવન છે. તેનો ન્યાય કરવામાં આવશે નહીં, પરંતુ તે મૃત્યુમાંથી જીવનમાં પસાર થઈ ચૂક્યો છે.
જ્હોન 5:24. મૃત્યુ ખ્રિસ્તી માટે ન તો ભય કે યાતના ધરાવે છે, મૃત્યુનો નાશ થાય છે, વિજય પૂર્ણ છે.
મૃત્યુ તમારી જીત ક્યાં છે? ક્યાં મૃત્યુ તારી શક્તિ છે દુઃખ આપવાની?
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપનાર ઈશ્વરનો આભાર માનો.
1 કોરિન્થી 15:54-57. જે વ્યક્તિ જીવે છે અને ભગવાન સાથે ચાલે છે તે મૃત્યુથી ડરતો નથી. જ્યારે તેના પ્રસ્થાનનો સમય આવશે ત્યારે તે રાજીખુશીથી જશે. જેમ કે પ્રેષિત પાઉલે કહ્યું, હું આ જીવન છોડીને ખ્રિસ્ત સાથે રહેવા માંગુ છું, જે ઘણી સારી બાબત છે.
ફિલિપી 1:23. એક ખ્રિસ્તી ઈસુના ચહેરાને જોવા માટે ઝંખે છે, જે તેના માટે ક્રોસ પર મૃત્યુ પામ્યા હતા.
પવિત્ર આત્મા તેને ઈસુના શબ્દોની પણ યાદ અપાવે છે, ચિંતા અને અસ્વસ્થ થશો નહીં.
ભગવાનમાં વિશ્વાસ રાખો અને મારામાં પણ વિશ્વાસ રાખો.
મારા પિતાના ઘરમાં ઘણા ઓરડાઓ છે અને હું જઈને તારા માટે જગ્યા તૈયાર કર્યા પછી હું પાછો આવીશ અને તને મારી પાસે લઈ જઈશ, જેથી હું જ્યાં છું ત્યાં તું રહે.
જ્હોન 14:4. હવે ચાલો થોડો સમય રોકાઈએ અને જોઈએ કે એક ખ્રિસ્તી તેના ઘરે કેવી રીતે જાય છે.
ભયજનક મૃત્યુને બદલે દેવદૂત અથવા દેવદૂત તેના આત્માને ભગવાન પાસે લઈ જવાની રાહ જોતા જોવા મળે છે.
આત્મા અને આત્મા નશ્વર શરીરમાંથી મુક્ત થાય છે અને સ્વર્ગના ખુલ્લા દરવાજામાંથી તેના માટે મૃત્યુ પામેલા વ્યક્તિના હાથ સુધી ઉડે છે.
ભગવાનની હાજરીમાં તેનું સુખી સ્વાગત પ્રતીક્ષા કરે છે, જ્યાં તેને તેના ભગવાન અને માસ્ટર દ્વારા આ પ્રશંસનીય શબ્દો સાથે આવકારવામાં આવે છે. શાબાશ, તમે સારા અને વિશ્વાસુ નોકર, અંદર આવો અને મારી ખુશી શેર કરો. મેથ્યુ 25 શ્લોક 21. શેતાનનો હવે તેના પર કોઈ અધિકાર નથી, કારણ કે જેઓ હવેથી પ્રભુની સેવામાં મૃત્યુ પામે છે તેઓને ધન્ય છે. તેઓ તેમની સખત મહેનતથી આરામનો આનંદ માણશે, કારણ કે તેમની સેવાના પરિણામો તેમની સાથે જાય છે. પ્રકટીકરણ 14 શ્લોક 13. શું તમે હવે ઉડાઉ પુત્ર તરીકે કરશો? જે ઘરથી દૂર હતો તેણે તેનું કંગાળ જીવન અને તેની જરૂરિયાત જોઈ અને કહ્યું, હું ઉઠીને મારા પિતા પાસે જઈશ. લૂક 15 શ્લોક 18. તમારું જીવન હવે ઈસુને સોંપી દો. તમે જ્યાં છો ત્યાં હમણાં જ કરો. તમે ઘૂંટણીએ પડી જાઓ અને ભગવાન સમક્ષ કબૂલ કરો કે તમે પાપી છો અને તેમને તેમના અમૂલ્ય રક્તથી તમને શુદ્ધ કરવા અને તેને તમારા જીવનમાં સ્વીકારવા માટે કહો, અને આમ કરીને તમારી પીઠ શેતાન તરફ અને રસ્તા પર ફેરવો જે નરક તરફ દોરી જાય છે, અને તમારા સ્વર્ગીય ઘર તરફ જવાની શરૂઆત કરો. એવા ઘણા લોકો છે જેઓ ભગવાન ભગવાન પ્રાર્થના કરે છે અને દર અઠવાડિયે ચર્ચની અમુક વિધિઓનું પુનરાવર્તન કરે છે, પરંતુ તેઓ ભગવાનને તેમના તારણહાર તરીકે જાણતા નથી અને નવો જન્મ લીધો નથી. તેઓ પણ ચોક્કસપણે નરકમાં મળી આવશે. મેથ્યુ 7 શ્લોક 21-23. એવા લોકો પણ છે જેઓ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે પરંતુ સારા ફળ આપતા નથી, તેઓને પણ આગમાં નાખવામાં આવશે. મેથ્યુ 7 શ્લોક 19. આપણા પાપી સ્વભાવના કૃત્યો જે આપણામાં જોવા ન જોઈએ તે છે અનૈતિક, ગંદી અને અભદ્ર ક્રિયાઓ, મૂર્તિઓ અને મેલી વિદ્યાની પૂજામાં લોકો દુશ્મન બની જાય છે અને તેઓ લડે છે. તેઓ ઈર્ષ્યા, ક્રોધિત અને મહત્વાકાંક્ષી બને છે. તેઓ પક્ષોમાં અલગ પડે છે અને જૂથો, તેઓ ઈર્ષ્યા કરે છે, નશામાં હોય છે, હોર્ગેજ કરે છે અને આના જેવા અન્ય કાર્યો કરે છે. હું તમને હવે ચેતવણી આપું છું, જેમ મેં પહેલા કર્યું છે, જેઓ આ વસ્તુઓ કરે છે તેઓ ભગવાનનું રાજ્ય ધરાવશે નહીં. ગલાતી 5 શ્લોક 19-21. જો આપણે આપણી જાતને ખ્રિસ્તી કહીએ તો દુનિયાએ આપણામાં પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા અને આત્મસંયમ જોવું જોઈએ. ગલાતી 5 શ્લોક 22-24. જેઓ નર્કમાં જોવા મળે છે તે હશે જેઓ ઈસુના કિંમતી રક્ત દ્વારા શુદ્ધ થયા નથી, જેઓ તેમના પાપોથી પાછા ફર્યા નથી, જેમણે ઈશ્વરની ભેટનો સ્વીકાર કર્યો નથી, જે શાશ્વત જીવન છે અને જેઓ આજ્ઞાભંગ દ્વારા સારવાર કરે છે. સસ્તામાં ભગવાનના કરારનું લોહી જે તેમને પાપમાંથી શુદ્ધ કરે છે. હેબ્રી 10 શ્લોક 29. પ્રભુએ નિકોદેમસ સાથે વાત કરી, જે એક યહૂદી આગેવાન હતા, અને તેમને કહ્યું કે હું તમને સત્ય કહું છું, જ્યાં સુધી તે નવો જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી. જ્હોન 3 શ્લોક 3. ભગવાન તેને કહી રહ્યા હતા કે ભલે તે એક નેતા અને ખૂબ સારા માણસ હતા, તેમ છતાં તેને સ્વર્ગમાં પ્રવેશવા માટે ફરીથી જન્મ લેવાની જરૂર છે. જો આપણો પુનઃજન્મ ન થાય તો ભલે આપણે ગમે તેટલા સારા જીવન જીવતા હોઈએ, આપણે ચોક્કસપણે નર્કમાં જઈશું. તો પછી જે વ્યક્તિ ભગવાનના પુત્રને ધિક્કારે છે તેનું શું? જે ભગવાનના કરારના લોહીને સસ્તી વસ્તુ માને છે, જેણે તેને પાપથી શુદ્ધ કર્યું છે, કોણ કૃપાના આત્માનું અપમાન કરે છે? જરા વિચારો કે તે કેટલી ખરાબ સજાને પાત્ર હશે. કેમ કે આપણે જાણીએ છીએ કે કોણે કહ્યું, હું બદલો લઈશ, હું બદલો આપીશ, અને કોણે એમ પણ કહ્યું કે ભગવાન તેના લોકોનો ન્યાય કરશે. જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ એક ભયાનક બાબત છે. હેબ્રી 10 શ્લોક 29-31. જે આપણને નર્કમાં મોકલે છે. ઘણા લોકો કહે છે કે ભગવાન પ્રેમ હોવાથી તે આપણને ક્યારેય નર્કમાં નહીં મોકલે. તો પછી લોકો નર્કમાં કેવી રીતે જાય છે? ભગવાને તેમના મહાન પ્રેમમાં આપણા માટે બચવાનો માર્ગ બનાવ્યો છે, અને તે દરેક વ્યક્તિ પર વ્યક્તિગત રીતે નક્કી કરવાનું બાકી છે કે તે અથવા તેની શાશ્વતતા ક્યાં પસાર કરવા માંગે છે. ભગવાને આ પસંદગી તમારા અને મારા પર છોડી દીધી છે, અને અમે સ્વર્ગ અને નરક વિશે જાતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છીએ. જો આપણે સ્વર્ગમાં જવા માંગતા હોય તો આપણને રસ્તો સ્પષ્ટ દેખાડવામાં આવ્યો છે. જો આપણે ભગવાનના મુક્તિના માર્ગને સ્વીકારવાની અવગણના કરીએ, અથવા જો આપણે તેને સ્વીકારવાનું પસંદ ન કરીએ પરંતુ થોડા સમય માટે પાપનો આનંદ માણવાનું પસંદ કરીએ, તો આપણે આપણી જાતને નર્કમાં મોકલીએ છીએ, કારણ કે તે ત્યાં જવાનો માર્ગ છે. તમને અને મને સ્વર્ગ અને નરક બંનેનો રસ્તો બતાવવામાં આવે છે, પરંતુ તમે અને હું જ નક્કી કરીએ છીએ કે કયો રસ્તો લેવો અને કોને તેના ગંતવ્ય સુધી ચાલવું. આપણે કેવી રીતે છટકી જઈશું?
ભગવાને આપણા માટે બચવાનો એક રસ્તો બનાવ્યો, જેને પૈસાની જરૂર નથી, જેને તમારે ઉચ્ચ શિક્ષણની જરૂર નથી, જેને તમે સ્વીકારતા પહેલા સારું જીવન જીવવાની જરૂર નથી, અને જે તમને તેના માટે કામ કરવાનું કહેતું નથી. ભગવાનનો માર્ગ મફત છે, તે પાપી તેમજ સારા વ્યક્તિ માટે છે. તે એક બાળક અને પુખ્ત વયના લોકો દ્વારા સમજી અને સ્વીકારી શકાય છે, જેનું કોઈ શિક્ષણ નથી. તે અદ્ભુત, ભવ્ય અને શાંતિ અને આનંદ લાવે છે. ભગવાનનો માર્ગ આપણા ખભા પરથી પાપનો ભારે ભાર ઉઠાવી લે છે, અને ભગવાનની ઝુંસરી સરળ છે અને તેનો ભાર હળવો છે. મેથ્યુ 11:28-30. ભગવાનનો માર્ગ એ છે કે આપણા પાપો માટે દિલગીર થવું અને તેનાથી વળવું. આપણે કરેલા પાપો માટે આપણે ખરેખર દિલગીર થવું જોઈએ અને તેમાંથી પાછા ફરવું જોઈએ. પરંતુ હવે હું ખુશ છું, કારણ કે તમારી ઉદાસીએ તમને તમારા માર્ગો બદલ્યા. કારણ કે ઉદાસી જે ભગવાન દ્વારા ઉપયોગમાં લેવાય છે તે હૃદયમાં પરિવર્તન લાવે છે, જે મુક્તિ તરફ દોરી જાય છે. 2 કોરિન્થી 7:9-10. તે વસ્તુઓ કરો જે બતાવશે કે તમે તમારા પાપોથી પાછા ફર્યા છો. મેથ્યુ 3:8. હું તમને કહું છું કે પસ્તાવો કરવાની જરૂર ન હોય તેવા 99 ન્યાયી લોકો કરતા પસ્તાવો કરનાર એક પાપી પર સ્વર્ગમાં વધુ આનંદ થશે. લુક 15:7. આ લખાયેલું છે, મસીહાએ સહન કરવું જોઈએ અને 3 દિવસ પછી મૃત્યુમાંથી ઉઠવું જોઈએ, અને તેના નામે પસ્તાવો અને પાપોની ક્ષમા વિશેનો સંદેશ તમામ રાષ્ટ્રોને પ્રચાર કરવો જોઈએ. લુક 24:46-47. ખરેખર તમે જાણો છો કે ભગવાન દયાળુ છે, કારણ કે તે તમને પસ્તાવો કરવા તરફ દોરી જવાનો પ્રયાસ કરી રહ્યો છે. રોમનો 2:4. જ્યારે પવિત્ર આત્માની પ્રતીતિ દ્વારા આપણે જોયું કે આપણે કેટલા મહાન પાપી છીએ અને આપણે દિલગીર છીએ અને પસ્તાવો કરીએ છીએ, ત્યારે આપણે પણ આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ, કારણ કે તે આપણા પાપોને માફ કરશે અને આપણને આપણા બધા ખોટા કામોથી શુદ્ધ કરશે. 1 જ્હોન 1:9.